એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજના ગ્રંથસારમાં. આજે આપણે વાત કરવાના છીએ એક એવી આત્મકથા વિશે જેણે ખરેખર ઘણા લોકોને હચમચાવી દીધા હતા, આન્દ્રે અગાસીની ઓપન.
હા, ઓપન નામ જ સૂચવે છે કે કેટલી ખુલ્લી અને પ્રમાણિક વાત હશે આ.
બરાબર, આ ફક્ત એક ટેનિસ ચેમ્પિયનની વાત નથી, પણ એક એવા માણસની કહાણી છે જેણે સફળતાના શિખરો સર કર્યા, પણ અંદરથી પોતાની જ રમતને, પોતાના જીવનના એક મોટા હિસ્સાને ખૂબ જ નફરત કરી.
ખરેખર આન્દ્રે અગાસી એટલે ટેનિસ જગતનું બહુ મોટું નામ. તમે જુઓ તો 8 ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ, કારકિર્દી ગ્રેન્ડ સ્લેમ
એટલે કે ચારે મુખ્ય ટુર્નામેન્ટ જીતવી, ઓસ્ટ્રેલિયન, ફ્રેન્ચ, વિમ્બલ્ડન અને યુએસ ઓપન.
હા, અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પણ. વિશ્વ નંબર 1 રેન્કિંગ, લગભગ 20 વર્ષની કારકિર્દી, મતલબ એક ખેલાડી જે સપનું જોઈ શકે એ બધું જ એમણે મેળવ્યું.
પણ આ પુસ્તક, જેમ તમે કહ્યું, એ સિદ્ધિઓની ઉજવણી કરતા વધારે તો એની પાછળનો સંઘર્ષ, પીડા અને ક્રૂર પ્રમાણિકતાની વાત કરે છે.
બિલકુલ, અને એટલે જ એ આજે પણ એટલું પ્રસ્તુત છે. એ આપણને સફળતાના પ્રચલિત ખ્યાલો પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે.
હા, આપણે સફળતાને ઘણીવાર બસ બાહ્ય માપદંડોથી જ જોઈએ છે, કેટલી ટ્રોફી, કેટલા પૈસા, કેટલી પ્રસિદ્ધિ. પણ અગાસી પૂછે છે કે આ બધું મેળવીને પણ અંદર ખાલીપો હોય, નફરત હોય, તો એ સફળતાનો મતલબ શું?
સાચી વાત છે. આ પુસ્તક પેલી બાહ્ય અપેક્ષાઓ અને આંતરિક સત્ય વચ્ચેના સંઘર્ષની વાત છે. સમાજ, પરિવાર શું ઈચ્છે છે અને આપણે ખરેખર શું છીએ, અટલા શું ઈચ્છીએ છીએ, એની વચ્ચેની લડાઈ.
તો ચાલો એમની એ સફરને શરૂઆતથી જ જોઈએ. ક્યાંથી આ બધું શરૂ થયું?
એમની વાર્તા શરૂ થાય છે લાસ વેગાસમાં. એમના પિતા માઇક અગાસી ઈરાનથી આવેલા ઇમિગ્રન્ટ હતા અને ભૂતપૂર્વ ઓલિમ્પિક બોક્સર.
ઓ, બોક્સર!
હા, અને એમના મનમાં એક જ ધૂન હતી, અમેરિકન સ્વપ્ન પૂરું કરવું. અને એનો રસ્તો હતો એમનો દીકરો આન્દ્રે ટેનિસ ચેમ્પિયન બને.
એટલે એમણે આ સપનું આન્દ્રે પર લાદી દીધું.
લાદી દીધું એ પણ એકદમ ઝનૂનથી. ઘરના પાછળના ભાગમાં ટેનિસ કોર્ટ બનાવ્યો અને પેલું ધ ડ્રેગન, એક બોલ મશીન જેને ફેરફાર કરીને બનાવ્યું હતું, કલાકના 110 માઇલની ઝડપે બોલ ફેંકે.
અરે બાપરે, એક નાના બાળક માટે રોજના હજારો બોલ્સ એની સામે રમવા, કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
એનાથી કૌશલ્ય તો અસાધારણ વિકસ્યું, એ વાત સાચી. એમની રિટર્ન ઓફ સર્વિસ આજે પણ યાદ કરાય છે, પણ સાથે સાથે ટેનિસ પ્રત્યે ઊંડો ગુસ્સો, એકદમ નફરત ભરાઈ ગઈ એમના મનમાં.
રમત નહીં, સજા હતી એ તો.
અને આ ઓછું હોય એમ 13 વર્ષની ઉંમરે એમને ફ્લોરિડા મોકલી દીધા, નિક બોલેટિયરી ટેનિસ એકેડેમીમાં.
હા, જે ટેનિસ ખેલાડીઓ બનાવવાની ફેક્ટરી ગણાતી, એકદમ શિસ્તબદ્ધ, ટેનિસ સિવાય કંઈ નહીં. એમના માટે તો એ જાણે દેશ નિકાલ જેવું હતું.
પુસ્તકમાં એમણે લખ્યું પણ છે, એકલતા, ઘરની યાદ અને ઉપરથી આ ટેનિસનો ત્રાસ, એટલે પછી એમને ત્યાં બળવો શરૂ કર્યો.
બળવો? કેવો બળવો?
પેલી મોહક હેરસ્ટાઇલ, આઈલાઇનર લગાવવું, નિયમો તોડવા, જાણે ચીસો પાડીને કહેતા હોય કે હું તમારા બીબામાં નહીં ઢળું. પણ ત્યાં જ એમને એક વાત સમજાઈ ગઈ, કડવી વાત.
કઈ વાત?
કે જો આ બધામાંથી છૂટવું હોય, આ ટેનિસના ત્રાસમાંથી, આ એકેડમીમાંથી, તો એક જ રસ્તો છે, સફળ થવું. જે રમતને નફરત કરો છો એમાં જ દુનિયાના બેસ્ટ બનવું પડે.
શું વિરોધાભાસ છે?
આ જ વિરોધાભાસ એમની આખી કારકિર્દીનો આધાર બન્યો.
પછી 16 વર્ષની ઉંમરે પ્રોફેશનલ બન્યા અને ટેનિસ જગતમાં આવ્યા, પણ ધમાકા સાથે. લાંબા વાળ, પેલા ડેનિમ શોર્ટ્સ, રંગીન કપડાં.
હા, આક્રમક રમત, આખી એમની પર્સનાલિટી જ ટેનિસની પેલી રૂઢિચુસ્ત દુનિયા માટે એકદમ અલગ હતી. અને પેલો નારો ઇમેજ ઇઝ એવરીથિંગ
બહુ ચાલ્યો. એ નારો
ચાલ્યો, પણ પુસ્તકમાં એ સ્વીકારે છે કે આ બધી ઇમેજ તો અંદરની અસલામતી છુપાવવા માટે હતી, એક કવચ હતું. એમને ડર હતો કે લોકો સાચું જાણશે તો શું કહેશે.
અને શરૂઆતમાં આ ઇમેજ એમના પર ભારે પણ પડી હતી, ખરું ને? પેલી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં હાર્યા પછી.
હા, ફ્રેન્ચ ઓપન, યુએસ ઓપન, લોકો કહેવા લાગ્યા કે સ્ટાઇલ છે પણ દમ નથી, સબસ્ટન્સ ઓછો છે.
અને આ અંદરનો સંઘર્ષ એટલો વધી ગયો કે વાત ડ્રગ્સ સુધી પહોંચી, ક્રિસ્ટલ મેસ.
એ બહુ ખરાબ તબક્કો હતો. 1997માં ડ્રગ ટેસ્ટમાં પકડાયા પણ, અને પછી કારકિર્દી બચાવવા એટીપી સામે જૂઠું બોલ્યા, એક ખોટી વાર્તા કહી.
આ બતાવે છે કે એ સમયે એ કેટલા ભાંગી ગયેલા હશે અંદરથી.
બિલકુલ. પણ આ બધાની વચ્ચે 1992માં પેલી વિમ્બલ્ડન જીત આવી, એકદમ અણધારી.
હા, ઘાસના કોર્ટ પર એમની જીતની કોઈને અપેક્ષા નહોતી. એ જીતે ટીકાકારોને શાંત કર્યા, પિતાની અપેક્ષા પૂરી કરી.
પણ એ જીત પછી પણ એમને ખુશી નહીં પણ રાહત થઈ, જાણે એક બોજ ઉતર્યો હોય.
આ બહુ મહત્વની વાત છે. સફળતાનો અનુભવ રાહત જેવો લાગે, ખુશી જેવું નહીં.
અને આ રાહતનો ભાવ ચાલુ જ રહ્યો. 94માં યુએસ ઓપન, 95માં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા, વિશ્વ નંબર 1 બન્યા. બહારથી બધું જ હતું,
પણ અંદર
એ જ ખાલીપો. હા, શિખર પર પહોંચીને પણ લાગ્યું કે આનો કોઈ અર્થ નથી. એટલે પછી એમણે ટેનિસ બહાર ઓળખ શોધવાનો પ્રયાસ કર્યો. અભિનેત્રી બ્રુક શીલ્ડ સાથે લગ્ન કર્યા.
મીડિયામાં ખૂબ ચર્ચા થઈ એ લગ્નની.
થઈ, પણ એ પણ લાંબુ ન ચાલ્યું. કારણ કે મૂળ સમસ્યા તો એમની એમ જ હતી, ટેનિસ સાથેનો પેલો જટિલ સંબંધ.
અને પછી આવ્યો પેલો મોટો કડાકો, 1997.
હા,
રેન્કિંગ નંબર 1 થી સીધું 141.
શું વાત કરો છો!
1 થી 141.
કાંડાની ઈજા, પ્રેરણાનો સદંતર અભાવ, બ્રુક શીલ્ડ સાથે છૂટાછેડા, પેલો ડ્રગ ટેસ્ટવાળો મામલો, બધું જ એક સાથે. એ ખરેખર રોક બોટમ હતું એમના માટે.
જીવનમાં આવા તબક્કા આવે છે ઘણા લોકોના, જ્યાં લાગે કે બધું જ ખતમ થઈ ગયું.
પણ કહેવાય છે ને કે તળિયે પહોંચ્યા પછી ઉપર આવવાનો રસ્તો શરૂ થાય છે.
એમની સાથે પણ એવું જ થયું.
બિલકુલ. આ પતન જ એમના પુનર્જન્મનું કારણ બન્યું. એમણે નિર્ણય કર્યો, હવે બસ, મારે મારી શરતો પર જીવવું છે, મારી શરતો પર રમવું છે. એમણે આખી ટીમ બદલી.
હા, પેલા કોચ આવ્યા, બ્રેડ ગિલબર્ટ, જેમની ફિલોસોફી હતી વિનિંગ અગલી.
બરાબર. સુંદર રમત નહીં, જીત મહત્વની. અને ગિલ રેઝ એમના ટ્રેનર, જે મિત્ર, માર્ગદર્શક, પિતા જેવા બની ગયા.
અને પછીનું પુનરાગમન એ ખરેખર અદ્ભુત છે. ભૂતપૂર્વ નંબર 1 ખેલાડી ચેલેન્જર ટુર્નામેન્ટ રમે.
હા, નાની ટુર્નામેન્ટ, ઓછી ઇનામી રકમવાળી, મન અને બાજુ પર મૂકીને શારીરિક અને માનસિક રીતે પોતાની જાતને ફરી તૈયાર કરી
અને મહેનત રંગ લાવી. 1999 ફ્રેન્ચ ઓપન.
શું મેચ હતી એ! ફાઇનલમાં 2 સેટથી પાછળ હતા અને ત્યાંથી જીતી ગયા. કારકિર્દ ગ્રાન્ડ સ્લેમ પૂરું કર્યું.
અને આ વખતે જે લાગણી હતી એ રાહતની નહોતી.
ના, આ વખતે સાચી ખુશી હતી, સંતોષ હતો. કારણ કે આ જીત કોઈના દબાણનું પરિણામ નહોતી. આ એમની પોતાની પસંદગી, પોતાની મહેનત, પોતાના નિર્ણયનું પરિણામ હતી. એમણે જાણે પહેલીવાર ટેનિસને પસંદ કર્યું હતું.
આ પછી એમના જીવનમાં સ્થિરતા આવી, ખરું ને?
હા, ટેનિસની જ બીજી દિગ્ગજ ખેલાડી સ્ટેફી ગ્રાફ સાથે લગ્ન થયા, જે ખૂબ સફળ રહ્યા, બાળકો થયા. અને સૌથી મહત્વનું,
એમણે ટેનિસ પછીના જીવન માટે એક નવો હેતુ શોધી કાઢ્યો.
બરાબર. આન્દ્રે અગાસી ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન અને લાસ વેગાસમાં વંચિત બાળકો માટે ચાર્ટર સ્કૂલ બનાવી.
આ ખરેખર અકલ્પનીય કહેવાય. જે માણસ પોતે સ્કૂલથી ભાગતો હતો, જેને એ જેલ જેવી લાગતી હતી, એણે હજારો બાળકોના શિક્ષણ માટે કામ શરૂ કર્યું.
એ જ તો રૂપાંતરણ છે. અહીં જ એમની કહાણીનો સૌથી સુંદર વળાંક આવે છે, જી ટેનિસને આખી જિંદગી નફરત કરી એનાથી મળેલા પ્લેટફોર્મનો ઉપયોગ શિક્ષણ માટે કર્યો, પીડાને હેતુમાં બદલી નાખી.
આખી વાત સાંભળીને ઘણા ઊંડા વિચારો આવે છે. પહેલું તો પેલી જુસ્સોવાળી વાત. આપણને કહેવાય છે કે સફળતા માટે જુસ્સો જોઈએ, પણ અગાસીની કહાણી
એ કહે છે કે ક્યારેક તીવ્ર નફરત પણ તમને દુનિયામાં શ્રેષ્ઠ બનાવી શકે છે, પણ એની માનસિક કિંમત બહુ મોટી હોય છે. આ લાદવામાં આવેલી શ્રેષ્ઠતાનો વિરોધાભાસ છે.
અને બીજો મુદ્દો, પેલી જાહેર છબી વિરુદ્ધ અંદરની વાસ્તવિકતા. ઇમેજ ઇઝ એવરીથિંગ. પાછળની અસલામતી, કેટલું અઘરું હશે એ મોહરું પહેરીને જીવવું,
એની મનોવૈજ્ઞાનિક કિંમત આ પુસ્તક બહુ સારી રીતે બતાવે છે. અને એમાંથી જ પેલો ત્રીજો મુદ્દો નીકળે છે, પીડાનું હેતુમાં રૂપાંતરણ.
હા, શિક્ષણ સાથેનો એમનો પોતાનો ખરાબ અનુભવ જ એમને સારું શિક્ષણ આપવા પ્રેરે છે. પોતાના નકારાત્મક ભૂતકાળને બીજાના સકારાત્મક ભવિષ્ય માટે વાપર્યો.
પછી પેલો પ્રેમ નફરતનો સંબંધ. આપણે બહુ સહેલાઈથી કહી દઈએ છીએ, કાં તો પ્રેમ હોય કાં તો નફરત. પણ અગાસી બતાવે છે કે બંને સાથે રહી શકે છે. માનવ મન બહુ જટિલ છે.
અને સૌથી મહત્વનું, પેલી પસંદગી અને જવાબદારી દ્વારા મુક્તિ. શરૂઆતમાં એ સંજોગોના શિકાર હતા, પણ રોક બોટમ પર એમણે જે નિર્ણય લીધો,
કે હવે હું જવાબદારી લઈશ. એ સભાન પસંદગીએ જ એમને સાચી મુક્તિ અપાવી. ભૂતકાળ તમારું ભવિષ્ય નક્કી નથી કરતો, જો તમે વર્તમાનમાં સાચો નિર્ણય લો તો.
અને આ સફળતા અને પરિપૂર્ણતા વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કરે છે. દુનિયાની સફળતા મળી પણ સંતોષ ના મળ્યો.
સાચી પરિપૂર્ણતા મળી શિક્ષણના કામમાં, પોતાની પસંદગીના હેતુમાં.
છેલ્લે પેઢીગત પ્રભાવની વાત, પિતાના સપનાનો બોજ અને એ ચક્રને તોડવાની કોશિશ.
હા, એમણે એ વારસો આગળ ન વધાર્યો, પણ એક નવો સકારાત્મક વારસો બનાવ્યો.
આટલી બધી ઘટનાઓ અને વળાંકો છે એમની જિંદગીમાં. જો ત્રણ મુખ્ય ટર્નિંગ પોઈન્ટ્સ કહેવા હોય તો કયા ગણાય?
સારો સવાલ છે. મારા મતે પહેલો તો 13 વર્ષની ઉંમરે નિક બોલેટેરી એકેડેમીમાં જવું. એ માત્ર જગ્યા બદલવાની વાત નહોતી, એક મનોવૈજ્ઞાનિક આઘાત હતો.
દેશનિકાલ જેવો અનુભવ.
હા, અને ત્યાં જ પેલો વિરોધાભાસી વિચાર જન્મ્યો કે નફરત કરું છું એમ જ શ્રેષ્ઠ બનવું પડશે છૂટવા માટે. આણે એમના આંતરિક સંઘર્ષનો પાયો નાખ્યો.
બરાબર. બીજો ટર્નિંગ પોઈન્ટ.
બીજો 1997ની આસપાસનો પેલો રોક બોટમનો સમય. રેન્કિંગ 141, ઈજા, લગ્ન તૂટવા, ડ્રગ્સનો મામલો. ત્યાં એમની પાસે બે જ રસ્તા હતા, હાર માની લેવી અથવા
પોતાની શરતો પર ફરી ઊભા થવું.
અને એમણે બીજો રસ્તો પસંદ કર્યો. એ સભાન નિર્ણય, નવી ટીમ બનાવવી, એ બધું એમના પુનર્જન્મ માટે નિર્ણાયક બન્યું.
અને ત્રીજો?
ત્રીજો 1999ની ફ્રેન્ચ ઓપન જીત. બે સેટથી પાછળ રહીને જીતવું અને કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ પૂરું કરવું, એ ખાલી રમતની જીત નહોતી.
એ વ્યક્તિગત મુક્તિ હતી, આત્મસ્વીકૃતિ હતી.
બરાબર. એ સાબિતી હતી કે આ પુનરાગમન એમનું પોતાનું હતું, કોઈના દબાણનું નહીં. આ જીતે એમને પોતાની જાત સાથે શાંતિ આપી, જીવનને નવો અર્થ આપ્યો.
આખી ચર્ચા પરથી ઘણા બધા માનવીય બોધપાઠ મળે છે જે આપણા બધાને લાગુ પડે એવા છે. પહેલું તો એ કે સફળતાની ખરી વ્યાખ્યા શું એ આપણે જાતે નક્કી કરવાની છે.
સમાજ શું કહે છે એના કરતાં આપણી અંદરની અધિકૃતતા સાથે શું સુસંગત છે એ વધુ મહત્વનું છે. બીજું, નકારાત્મક લાગણીઓ, ગુસ્સો, રોષ, હતાશા
એમને ખરાબ જ ગણવામાં આવે છે,
પણ અગાસી બતાવે છે કે એમને યોગ્ય દિશા મળે તો એ રચનાત્મક શક્તિ પણ બની શકે છે, પરિવર્તન લાવી શકે છે.
અને પેલી જુસ્સાવાળી વાત, હંમેશા જરૂરી નથી કે જે કામ કરો એના માટે શરૂઆતથી જુસ્સો હોય. ક્યારેક શ્રેષ્ઠતા અને યોગદાન દ્વારા પણ સંતોષ મળી શકે છે.
હા, પ્રેમ કદાચ પાછળથી વિકસે અથવા ન પણ વિકસે, છતાં અર્થ મળી શકે છે. પછી પેલો પિતૃવારસાનો મુદ્દો, માતા પિતાની અપેક્ષાઓનો બોજ,
એ ચક્રને ઓળખીને તોડવાની જરૂર.
અને સંબંધોનું મહત્વ, સાચા સહાયક સંબંધો કેટલા જરૂરી છે. સ્ટેફી ગ્રાફ, ગિલ રેયસ જેવા લોકો
એ મુશ્કેલ સમયમાં ટકી રહેવા માટે આધાર આપે છે.
અને છેલ્લે, પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ સારા કામ માટે કરવો. અગાસીનું શિક્ષણ કાર્ય એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આ વાર્તા એવા દરેક માટે આશા આપે છે જેઓ ક્યારેક ઓળખ સંકટ અનુભવતા હોય, કારકિર્દીમાં ફેરફારમાંથી પસાર થતા હોય કે જીવનમાં અટવાયેલા લાગે.
હા, અપેક્ષાઓનો બોજ, અંદરનો ખાલીપો, પોતાની જાતને શોધવાની મથામણ, આ બધું બહુ જાણીતું લાગે છે.
એટલે જ ઓપન માત્ર એક સ્પોર્ટ્સ બાયોગ્રાફી નથી, પણ ઘણું બધું છે.
માનવ મન અને જીવનના ઊંડા સત્યો પરનું ચિંતન છે.
તો આ બધી વાતચીતના અંતે જો ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો શું કહેશો?
ચોક્કસ. એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ. સાચી આંતરિક શાંતિ અને પરિપૂર્ણતા ઘણીવાર અઘરા અને ક્યારેક પીડાદાયક આત્મપરીક્ષણ પછી જ આવે છે. બાહ્ય સફળતા પાછળનો ખાલીપો ભરવા માટે સાચા માનવીય જોડાણો, જેમ કે સ્ટેફી ગ્રાફ અને ગિલ રેયસ સાથેના સંબંધો, અને જીવનને કોઈ ઉચ્ચ હેતુ સાથે જોડવું, જેમ કે એમનું શિક્ષણ કાર્ય, અનિવાર્ય છે. બીજાની અપેક્ષા પૂરી કરવાના બોજ કરતાં પોતાની પસંદગીની સ્વતંત્રતા વધુ મૂલ્યવાન છે.
બહુ સાચી વાત. અને બૌદ્ધિક રીતે શું તારણ કાઢી શકાય?
એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ. કોઈ વસ્તુ પ્રત્યે તીવ્ર નફરત હોવા છતાં પણ તેમાં વિશ્વસ્તરીય શ્રેષ્ઠતા મેળવી શકાય છે. આ વાત પેલી, તમારા જુસ્સાને અનુસરો વળી પ્રચલિત સલાહને પડકારે છે. સાચી પરિપૂર્ણતા ફક્ત બાહ્ય માન્યતાથી નથી આવતી, પણ આંતરિક સુસંગતતા, પોતાની જાત સાથેની પ્રમાણિકતા અને સ્વપસંદગીના હેતુથી આવે છે. ભલે હેતુ જીવનમાં મોડો કેમ ન મળે.
અને અંતે એક સાર્વત્રિક બોધપાઠ જે આપણા બધા માટે ઉપયોગી હોય.
એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ. તમારા જીવનની વાર્તા અને હેતુને ફરીથી લખવામાં ક્યારેય મોડું થતું નથી. ભૂતકાળના સંઘર્ષ, પીડા કે ભૂલોનો પણ જો પ્રમાણિકપણે સામનો કરો અને જવાબદારી લો તો તેને ભવિષ્યના અર્થપૂર્ણ યોગદાન અને વિકાસના પાયામાં ફેરવી શકાય છે. શરૂઆતમાં કદાચ તમારા પર લાદવામાં આવેલી પસંદગીઓ પર પણ માલિકી હક જમાવીને અને તેને નવા હેતુ સાથે જોડીને સ્વતંત્રતા મેળવી શકાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકિત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.